વચનામૃત ગઢડા મધ્યનું 35મું. આત્મનિષ્ઠા કરતા ઉપાસનાની શ્રેષ્ઠતા, કલ્યાણના સાધન. સંવત 1880ના ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ 5:56 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા, જે આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં, ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચારે કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું, જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણાં પણ દેખું છું, તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મુને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી, પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કારવાળો કોઈક વીરલો હોય તેને થાય છે, ને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય, તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી અને ભગવાનના ચરિત્ર ગાવવા સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કંઈ કઠણ નથી. એ તો જેમ વાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે, જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું જ નહીં. અને વળી જગતમાં એમ વાર્તા છે, જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવા સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. ને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો તેનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતપોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની માં બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એને ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચાર વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મુને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા હોય ને જે જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી, તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાય આત્માને દેખતા હતા તો પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર, તેના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા ને ગાવવા, અને એ ચાર વાનાની દ્રઢતા થાય તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિક આઠ ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાની જ વાર્તા કરવી, અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ, એ ત્રણ વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચાંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે. પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા. પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં ને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ અમારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં અમારે શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે અમે તમને હેતે કરીને કહી છે. તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો, એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને અમારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણ કમળનો સ્પર્શ કરીને ને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 35મું.
કઢડા મધ્યના 35મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે શ્રી કૃષ્ણ જે અમે તે અમારી મૂર્તિના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. બીજી બાબતમાં અમારી ઉપાસના ને અમારા ચરિત્ર કહેવા ને સાંભળવા ને અમારું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને કલ્યાણ થાય છે, ને આત્મદર્શને કરીને તો અમારી ભક્તિમાં વિઘ્ન ન થાય એ પ્રયોજન છે. ત્રીજી બાબતમાં સ્ત્રી પુરુષ તે ગમે તેવા ધર્મવાળા ને સમાધિ નિષ્ઠ હોય તો પણ સહવાસ રાખે તો તેમનો ધર્મ રહે જ નહીં, માટે અમે નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેવું. ચોથી બાબતમાં અમારી ઉપાસના ચરિત્ર ને નામસ્મરણ એ ત્રણ વિના એકલા બ્રહ્મચર્યાદિક ધર્મે કરીને કલ્યાણ થતું નથી, અને જો એ ત્રણેય હોય પણ ધર્મ ન હોય તો પણ કલ્યાણ ન થાય. પાંચમી બાબતમાં અમારા ચરિત્રના કાવ્ય સાંભળવા પણ કબીર ને અખા આદિના કાવ્ય કીર્તન કહેવા સાંભળવા નહીં. પ્રશ્ન એક. પહેલી બાબતમાં પૂર્વના ઘણાક જન્મના સત સંસ્કારવાળાને આત્માનું દર્શન થાય છે એમ કહ્યું, અને વળી અમારી મૂર્તિનું ધ્યાન કરે તો આત્માને દેખવો તે કઠણ નથી એમ કહ્યું. તે મૂર્તિના ધ્યાન વિના બીજા કયા સંસ્કારે કરીને આત્મા દેખતો હશે? ઉત્તર એક. મૂર્તિની ઉપાસના વિના બીજા કોઈ પણ સંસ્કારે કરીને આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં એમ છેલ્લાના 36મા વચનામૃતમાં કહ્યું છે. માટે આ ઠેકાણે ઉપાસક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. તે અમદાવાદના પહેલા વચનામૃતમાં એકાંતિક ભક્તને જ અમારું ધ્યાન સિદ્ધ થાય છે, પણ બીજાથી તો એ માર્ગે ચલાતું જ નથી એમ કહ્યું છે. માટે એકાંતિક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે, અને અમે આત્માને દેખીએ છીએ એમ કહ્યું છે. તે પણ ભક્ત ભાવે જ બોલ્યા છે. પ્રશ્ન બે. ચોથી બાબતમાં પરોક્ષ શ્રી કૃષ્ણ રામચંદ્રાદિકના ચરિત્ર સાંભળવા ને કહેવા એમ કહ્યું, ને 8 ગ્રંથનું પ્રતિપાદન કર્યું, તથા મધ્યના 39મા વચનામૃતમાં ભાગવતના 2 સ્કંધનું પ્રતિપાદન કર્યું છે, અને મધ્યના 58મા વચનામૃતમાં અમારા ઉપાસકને અમારા ચરિત્રના શાસ્ત્રથી જ પુષ્ટિ થાય પણ બીજા ગ્રંથથી પુષ્ટિ ન થાય એવી રીતે પરોક્ષ શાસ્ત્રનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. એ પરોક્ષ ગ્રંથોમાં પરોક્ષ અવતારોના ઘણા પ્રકારના ચરિત્ર છે. તે સાંભળેલા હોય તો શ્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રમાં સંશય થાય નહીં, માટે શ્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રમાં સાખ્ય લેવા સારું પ્રતિપાદન કર્યું છે. તે પ્રથમના 78મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ભગવદાનંદ સ્વામીને કહ્યું છે, જે પરોક્ષ અવતારોના જેવા મનુષ્ય ચરિત્ર અમે કરીએ ત્યાં સુધી સંશય કરશો નહીં અને મધ્યના 39મા વચનામૃતમાં દશમ સ્કંધ ને પંચમ સ્કંધમાં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વે અવતારોથી પર કહ્યા છે. તેણે કરીને મચ્છ કચ્છાદિક અવતારોથી શ્રી કૃષ્ણ પર સમજાય છે. અને પંચાળાના 6ઠા વચનામૃતમાં જેમ શ્રી કૃષ્ણ ભગવાને પોતાથી ઓરા જે સર્વ અવતારો તેનો ભાવ પોતાની વિશે જણાવ્યો છે, તેણે કરીને તે શ્રી કૃષ્ણને સર્વોપરી સમજાય છે. તેમ શ્રીજી મહારાજે પરથારાની 9મી બાબતમાં શ્રી કૃષ્ણાદિક સર્વે અવતારોનો ભાવ પોતાની વિશે જણાવ્યો છે. માટે શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણાદિક સર્વે અવતારોથી પર પુરુષોત્તમ ભગવાન છે એમ સમજવાપૂર્વક એ બે ગ્રંથ સાંભળવાનું કહ્યું છે. અને મધ્યના 58મા વચનામૃતમાં તો પોતાનો સિદ્ધાંત કહ્યો છે, જે અમો સર્વોપરી સર્વે કારણ અવતારી છીએ, માટે અમારા ગ્રંથને જ માનવા, કેમ જે અમારા સંપ્રદાયની પુષ્ટિ અમારા ગ્રંથે કરીને જ થાય છે, પણ બીજા કોઈ ગ્રંથે કરીને થતી નથી એમ કહ્યું છે. પ્રશ્ન 3. શ્રીજી મહારાજની ઉપાસના, ચરિત્ર તથા નામસ્મરણ એ 3 વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું કહ્યું, અને એ 3 હોય પણ જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા જેવું કહ્યું, તે સમુદ્રને ઠેકાણે શું જાણવું અને તુંબડા બાંધીને સમુદ્રમાં પડ્યો તે અને માથે પાણો લઈને પડ્યો તે બેમાં અધિક ન્યૂન કોણ હશે? ઉત્તર 3. સમુદ્રને ઠેકાણે માયા જાણવી અને જેને ધર્મ ન હોય ને ઉપાસના આદિક 3 હોય તેને શ્રીજી મહારાજ આ લોકને વિશે રાખે ને તેને સત્પુરુષ મળે ને તે સત્પુરુષને ઉપદેશે કરીને ધર્મ પાળીને કલ્યાણને માર્ગે ચાલે ને એક બે જન્મે પણ તેનું કલ્યાણ થાય માટે તે અધિક છે, અને ધર્મ પાળતો હોય પણ તેને ઉપાસનાદિક 3 વાના ન હોય માટે તેને ધર્મ પાળ્યાનું ફળ મળે તેથી તે લાંબી આયુષ્યવાળા લોકાંતરમાં જાય, તે સત્પુરુષના યોગમાં ન આવે ને તેનું કલ્યાણ ન થાય માટે તે ન્યૂન છે, અને ધર્મ ન પાળે તેને ચંડાળ કહ્યો, તે તો એને માયારૂપી સમુદ્ર તરવાનું શ્રીજી મહારાજની ઉપાસનારૂપી વહાણ મળ્યું છતાં તેણે ધર્મ લોપ્યો ને પોતાનું કલ્યાણ કરી શક્યો નહીં, તેથી તેને ધિક્કાર આપ્યો છે, જે આવો અવસર મળ્યા છતાં પોતાનું કલ્યાણ કરી શક્યો નહીં માટે તેને ચંડાળ કહ્યો છે. પણ જેમ બ્રહ્માદિક ધર્મ થકી પડ્યા પણ કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં, તેમ તે ઉપાસનાવાળો પણ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. પ્રશ્ન 4. 5મી બાબતમાં કબીર ને અખાના કાવ્ય કીર્તન સાંભળવાનો નિષેધ કર્યો, તેનું શું કારણ હશે? ઉત્તર 4. જગત કારણ એવું જે બ્રહ્મ, તેને નિરાકારવાદીઓ નિર્ગુણ ને આકૃતિ માત્રનું કારણ કહે છે, તેને માયિક આકૃતિને જેમ માયિક ગણે છે તેમજ પરબ્રહ્મ પરમાત્માની આકૃતિને માયિક ગણીને સગુણ અવતારોની પેઠે જ તેમને પણ માયિક કહે છે. પણ નિર્ગુણ બ્રહ્મથી પર ને તે બ્રહ્મના કારણ જે પરબ્રહ્મ, તેને દિવ્ય સાકાર જાણી શકતા નથી, અને સગુણ અવતારની પેઠે જ નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ, તે પૃથ્વી ઉપર જીવના આત્યંતિક કલ્યાણ કરવા મનુષ્યાકૃતિ દેખાય છે. તેમને દિવ્ય સાકાર ને પરબ્રહ્મ જાણીને અને નિર્ગુણ ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરનારા એવા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ ભક્તને તથા પરબ્રહ્મને જેવા છે તેવા દિવ્ય જાણી શકતા નથી. અને પોતે જેમ સાધન કાળમાં સગુણની ઉપાસનાએ કરીને નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ માની છે, તેમજ પરબ્રહ્મની સાથે એકતા કરીને પરબ્રહ્મને ભજનારા જે ભક્ત, તેમને પણ પોતાની પેઠે જ સગુણની ઉપાસના કરનારા માને છે. માટે એ મતમાં મોક્ષ નથી, કેમ જે નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ પરમાત્મા તે સાક્ષાત મળ્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહીં, તેથી એ મતના શાસ્ત્રનો નિષેધ કર્યો છે. ઇતિ ગઢડા મધ્યના 35મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.